વાર્તા 210 સંવત 1976ના શ્રાવણ માસમાં સ્વામી ઈશ્વરચરણ દાસજી આદિ બાપાશ્રીને મોડીએ તેડી લાવવા કચ્છમાં ગયા હતા. ત્યાંથી બાપાશ્રી 50 હરિજનોએ સહિત મોડી પધાર્યા અને ત્યાંથી ભુજના રાજાના હજૂરી ગેલાભાઈ તથા ધનજીભાઈ આદિ 5 હરિજનોને શ્રીયુત મહારાજશ્રીને તેડવા અમદાવાદ મોકલ્યા અને કહેવરાવ્યું છે, તમે અહીં આવો, અમે તમારું સારી રીતે સમાધાન કરીશું. તો પણ તે આવ્યા નહીં. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા. તેમને મૂકવા સારું સ્વામી ઈશ્વરચરણ દાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ ગયા હતા. ભાદરવાવદ દશમને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે, પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દિશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે મહારાજની તથા અનાદિ મુક્તની શક્તિઓ છે. તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિશે આવે છે ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે, તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવા અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે. પછી કેટલાક સંતોને ઊંઘતા જોઈને બોલ્યા છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સભામાં ઝાપડી આવી છે, તે આવવા દેવી નહીં. એક સમયે મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ત્યારે મહારાજ કહે, ઝાપડી આવી માટે સ્નાન કરી આવો. પછી તે સ્નાન કરી આવ્યા અને અક્ષરજીવન દાસજી સ્વામીને જ્યારે ઊંઘ આવતી ત્યારે લોઢાનો ખીલો ઘૂંટામાં મારતા એવો ખટકો રાખવો. એક સમયે બદ્રીનાથાનંદ સ્વામી અહીં આવ્યા હતા. તેમના એક સાધુ ઊભા ઊભા ઊંઘતા હતા. તે તાંસડાના કાંઠા ઉપર પડ્યા ને તાંસડો ઊભો થયો. તે દીવાને ભટકાઈને સાધુ ઉપર પડ્યો, તેથી દીવો ઓલાઈ ગયો ને સાધુને વાગ્યું. એવી ઊંઘ છે. તે જો આ કથા વાર્તામાં ચિત્ત રાખે તો ઊંઘ ન આવે. રામપરાના હરિભક્ત ભવૈયા જોવામાં ચોયણામાં લઘુ કરી ગયા, એવું તાન માયામાં છે. તેવું હેત કથામાં કરવું. અને ગઢડામાં એક હરિભક્ત વાતો સાંભળવામાં એક વૃત્તિ રાખીને લઘુ કરવા ન ઉઠ્યા ને પેડું ફાટીને લઘુ નીકળ્યું એવી આસક્તિએ સહિત વાતો સાંભળતા. ત્યારે કોઈ કહે છે, લઘુ દ્વારે લઘુ નીકળે પણ પેડું કેમ ફાટે? તો એ તો શ્રીજી મહારાજે જણાવ્યું છે, આમને આવું હેત વાતોમાં છે, માટે એવું હેત રાખવું. અને ત્રિવિધી તાપે પણ અંતર ડોલવા દેવું નહીં એમ વર્તવું. પછી સ્વામી ઈશ્વરચરણ દાસજીએ પૂછ્યું છે, સમાધિવાળાને સમાધિ દેહમાં થતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, અંતઃકરણમાં જીવ રહે છે ત્યાં જ સમાધિ થાય છે. એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે, તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે. તે વિષયની આસક્તિથી અવાય છે અને જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે, એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય. અમે એટલા સારું સમાધિ કરતા, પણ અમે તો સદાય મૂર્તિમાં ઝીલીએ છીએ. તે કેટલાકના જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્ચર્ય થાય, જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં ઝીલીએ તેમાં આશ્ચર્ય ન થાય. કેમ જે એ કોઈના દેખ્યામાં ન આવે. માટે સમાધિ કરીને પ્રખ્યાતિ કરી અને હવે વાર્તા કરીને જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ. અમે જન્મ્યા નથી અને આ લોકમાં છીએ પણ નહીં, સદા મૂર્તિમાં જ છીએ. તે શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં કહ્યું છે, જે માતાના ઉદરમાં મૂર્તિ દેખતા તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહીં. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદ ઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય, ને એક એક શબ્દ લાખ કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદ ઋતુ જાણી હોય તો જેમ ફળ પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે. તેને ઝીલનાર હોય તો કાંઈના કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદ ઋતુ ન કહેવાય. આજ શરદ ઋતુ ખરી આવી છે. તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જે શરદ ઋતુમાં આવે જો શ્યામ રંગભર રમીએ. આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ, ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ, એ શ્વાંત વરસાવીએ છીએ. તે કંઈકના કામ થઈ જાય છે. સાધુ થઈને સંત થાવો, જે શ્રીજી મહારાજની મૂર્તિના સુખનો આહાર કરે તે સંત થયા. માટે સંત થાવું અને મહારાજની મૂર્તિમાં ને આ મુક્તમાં વળગ્યા રહે તો સંત થવાય. જેમ વડવાનળ અગ્નિ સમુદ્રનું જળ મીઠું કરીને વરસાવીને ચાર ખાણના જીવોને સુખિયા કરે છે, તેમ આ મુક્ત જીવોને સુખિયા કરે છે. માટે સમજીને મહિમા જાણીને સંગ કરવો તો કામ થઈ જાય. સાધુને બે વાત જે જડને ચૈતન્ય માયા, તેને હરામ કરીને સાધુ થાવું. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા, જીવડા કરડે તેને ઉડાડતા નહીં, ને બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે ગોળો મળે તો પણ આનંદમાં રહેતા, ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાસ કે ગળ્યું કે રહેવાનું કે લુગડા તે દેખતા નહીં, તો પણ આનંદમાં રહેતા. માટે આપણે પણ એવા ઠરાવ રાખવા અને આવા મોટા મંદિરો કર્યા, પણ એક ખીંટી સરખીએ પોતાની કોઈએ રાખી નથી. તેમજ આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું. ગૃહસ્થને આવી હવેલીઓ ન હોય, ને પત્તરમાં જે જમવાનું આવે છે તેવું જમવાનું પણ ગૃહસ્થને ન હોય તો પણ ઊઠીને ભાગવા માંડે એ કેવા કહેવાય? દુઃખના દરિયામાં દોટ દે એવી ઊંધાઈ જીવને છે. એક બ્રહ્મચારી મૂડીમાં હતા તે ઘેર ગયા. તે વખતે સ્વામી હરિનારાયણ દાસજીએ મને કહ્યું છે, એને સમજાવો, બિચારો દુખ્યો થશે. તે સમજાવ્યો પણ રહ્યો નહીં, ને એને ઘેર કોઈ હતું નહીં તો પણ ગયો. એવા જીવ ઊંધા છે. માટે શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ જેવા હતા તેવો હું થાવ એવા ઠરાવ કરવા, પણ ઉતરતા જેવાના ઠરાવ ન કરવા. અને ગૃહસ્થોએ પણ પર્વતભાઈ તથા દાદા ખાચર હતા તેમના જેવા થવાના ઠરાવ કરવા, પણ આ લોકના સુખના ઠરાવ ન કરવા. સર્વસ્વ ભગવાનને અને સંતને અર્પણ કરી દઉં એવા ઠરાવ કરવા. સાધુએ ઠાકોરજીની તથા સંતની ચંદન પુષ્પને ફળ જડે કરીને સેવા કરવી. પણ સાધુ કથા વાર્તા કરતા હોય તેને સાધુએ ધોતિયા ઓઢાડવા નહીં. એક ત્યાગીએ મુંબઈથી લુગડા મંગાવીને પહેર્યા. તે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એની ઘણી વલે કરી પણ મોહ ન મુકાય. અમારે અહીં હીરો ભક્ત હતા. તેની પાસે સાધુએ જીરું મંગાવ્યું, તે કેરા ગામમાં જઈને લાવી આપ્યું. એવો સ્વાદ રાખે તેને આ વાત શું સમજાય, ને ક્યારે ભગવાનમાં પ્રીતિ થાય, ને ક્યારે સાધુ થવાય, ને ક્યારે મહારાજ મળે, ને ક્યારે મોક્ષ થાય, એ બધુંય વિચારવાનું છે. માટે એવું કામ ન કરવું. આગળ સંતો ગોળા જમતા તેમાં કોણ જીરું નાખતું હતું? માટે એવા રાગ ટાળીને મહારાજને મુક્ત સાથે જોડાવું તો મોક્ષ થાય. વાર્તા 210 પૂર્ણ.